समयसा भगवान कुनकुंदाचार्य रचित समयसा तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પરિશિષ્ટમાં અનેક અંશની વાત આચાર્ય ભગવાને કરી, ઘણું સમજાવ્યું, 14 બોલ પણ એના ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યા. તે પછીથી 47 શક્તિનું વર્ણન ચાલે છે. 47 શક્તિનો સ્વાધ્યાયમાં આપણે અત્યારે વીર્ય શક્તિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વીર્ય શક્તિના સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો મહદ અંશ આપણે પૂરો કર્યો છે. શેષ અંશ આજે લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 42 અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં જે વાત કરી એ કઈ વખતે આપણે લીધી છે. સહેજ પુનરાવર્તન થાય, અનુસંધાન મળે એટલે ત્યાંથી વાત આપણે લઈએ છીએ. સ્વરૂપની રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ છે. વીર્ય શક્તિ કેવી છે? સ્વરૂપની રચનાનું જેમાં સામર્થ છે, સ્વરૂપની રચના જે કરી શકે છે એવી વીર્ય શક્તિ છે. સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્ય પરિણતિની રચના થાય તે કહે છે વીર્ય શક્તિનું કાર્ય છે. સ્વરૂપનો વિચાર કરીએ તો દ્રવ્ય અને ગુણ એ તો ધ્રુવ છે, ત્રિકાળ એમને એમ જ રહે છે એટલે એમાં કાંઈ રચના કરવા પણ નથી. પણ રચના જે થાય છે તે નિર્મળ પર્યાયની રચના થાય છે. એટલે અહીંયા સમજાવે છે કે સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્ય પરિણતિની રચના થાય, એવા પરિણામ થાય, એવું કાર્ય થાય છે તે તેવા ગુણને કારણે થાય છે. એવા ગુણ છે માટે થાય છે, કેમ કે એવો ગુણ ન હોય તો એવા પરિણામ થાય નહીં. એ તો છે જ, પણ કેવા પરિણામ થાય છે તો એવું કાર્ય થવામાં વીર્ય શક્તિ સમાયેલી છે. એ વીર્ય શક્તિનું કાર્ય છે. જીવ અવિનાશી છે, અનંતકાળથી છે, અનંતકાળ રહેશે, એનો નાશ નથી. બીજી વાત, આત્મા અનંત ગુણનો સમૂહ છે અને અનંત ગુણ છે એનું પણ પરિણમન છે. તો આવું અનંત ગુણનું પરિણમન અનંત અનંતકાળ સુધી થયા જ કરે થયા જ કરે એ વીર્ય શક્તિનું કાર્ય છે. સુદેવ કહે છે કે આત્મા પોતે પોતાની વીર્ય શક્તિ વડે શુદ્ધ વિકરાગ પરિણતિની રચના કરે છે. એ વિકારી ભાવની રચના કરે છે એમ નથી. વિકારી પરિણામ થાય છે એવા કાર્ય થાય છે, શુભાશુભ ભાવ થવા એવા કાર્ય થાય છે એ કરનારી આ વીર્ય શક્તિ નથી. વીર્ય શક્તિ એટલે બળ શક્તિ, આત્મબળ શક્તિ એમ પણ એને કહેવાય. વીર્ય શક્તિ કહો કે આત્મબળ શક્તિ કહો, તો એ આત્મબળ છે. એ આત્મબળ કંઈ પરના કાર્યો કરે છે એમ નથી, કે પરલક્ષ્ય થતા વિભાવ ભાવને કરે એમ નથી. એ આત્મબળ તો વિતરાગી પરિણતિની રચના કરે છે. આ શુદ્ધ પરિણતિ એ વ્રત આદિ શુભભાવ પ્રશસ્ત રાગ એનું કાર્ય હોય એમ કદી નહીં. એટલે કે આ શુદ્ધ પરિણામ જે થાય છે એ કાંઈ શુભભાવને કારણે થતા નથી. સુખભાવને કારણે એ થતા નથી. જેમ આત્મામાં વીર્ય ગુણ છે તેમ એક અકાર્ય કારણત્વ નામનો ગુણ છે, અકાર્ય કારણત્વ એવી શક્તિ છે. તો એ શક્તિને કારણે કોઈ કોઈનું કારણ કે કાર્ય બને નહીં. અન્ય દ્રવ્યનું કારણ હોય નહીં કે કાર્ય હોય નહીં. એક દ્રવ્ય છે એમાં જે કંઈ થાય છે એનું કારણ બીજું અન્ય દ્રવ્ય હોય નહીં, કે એ બીજા દ્રવ્યમાં કાંઈક થતું હોય તો એનું એ કારણ હોય નહીં. એટલે આની અંદર જે કાર્ય થયું, આની અંદર જે પરિણતિ થઈ એ બીજા દ્રવ્યને કારણે નહીં, અને આ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પણ કાંઈ કરે નહીં, એવું અકાર્ય કારણત્વ ગુણ, એવું ગુણ, એવી શક્તિ. અને એ શક્તિનું રૂપ બધા ગુણમાં છે. એટલે વીર્ય ગુણ છે એમાં પણ એનું રૂપ છે. આ વીર્ય ગુણ છે તેમ એક અકાર્ય કારણત્વ નામનો ગુણ છે. વીર્ય ગુણમાં આ અકાર્ય કારણત્વનું રૂપ છે, જેથી સ્વરૂપની રચના થાય તેમાં બીજું કોઈ કારણ હોય નહીં. એટલે કે આ વ્યવહાર રત્નત્રયનો શુભ ભાવ એ કારણ હોય નહીં. અને સ્વરૂપની રચના થાય તેનું કાર્ય એમ કદીએ નથી. પેલો વ્યવહાર રત્નત્રયનો રાગ શુભ ભાવ છે એ તો સ્વરૂપની રચનાનું કારણ નથી, પણ સ્વરૂપની રચના થાય તે પેલા શુભભાવનું કારણ નથી, પણ સ્વરૂપની રચના થાય તે શુભભાવ રૂપે થાય એમ પણ નહીં. સ્વરૂપની રચના થાય તેનું કાર્ય એટલે પેલા શુભભાવનું એમ પણ નહીં. આત્મા શુભભાવનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. શુભભાવ ને કારણે આ આત્માના પરિણામ થાય એમ નથી, અને આત્માના પરિણામને કારણે શુભભાવ થાય એમ પણ નથી. આત્માના પરિણામ તો નિર્મળ હોય, એ શુભાશુભ ભાવ રૂપે હોય જ નહીં. આત્માના પરિણામ નિર્મળ હોય, સદાય નિર્મળ હોય, ત્રિકાળ નિર્મળ જ હોય, શુભાશુભ ભાવ રૂપે, વિકારી ભાવ રૂપે આત્માના પરિણામ હોય નહીં. અને એવા જો પરિણામ થાય છે, શુભ કે અશુભ જે કંઈ પરિણામ થાય છે, તો એ આત્માના કારણે નથી, અને વળી એવા શુભભાવને કારણે આત્માના નિર્મળ પરિણામ થાય એમ પણ નથી. એટલે આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. જે અકાર્ય કારણત્વ નામનો ગુણ છે કે જેને કારણે અન્ય દ્રવ્યનું કાર્ય કે કારણ હોય નહીં, એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. ચૈતન્ય ભાવ કારણ અને રાગ તેનું કાર્ય એમ કદી એ નથી. ચૈતન્ય ભાવને કારણ કહીએ અને એવા કારણથી રાગ ઉત્પન્ન થાય એનું કાર્ય રાગ હોય, ચૈતન્ય ભાવનું કાર્ય રાગ હોય એવું ક્યારેય બને નહીં. આત્મા ચેતન, ભગવાન આત્મા ચૈતન્ય, અને એનું કાર્ય શું હોય? નિર્મળ પરિણામ એનું કાર્ય હોય. અને એવા નિર્મળ પરિણામ જે થાય છે તો એવા નિર્મળ પરિણામ થવામાં એ કયું બળ કામ કરે છે? તો કે આત્મબળ કામ કરે છે. આત્મબળ એટલે વીર્ય શક્તિ. એટલે એ વીર્ય શક્તિ છે એ સ્વરૂપની રચનાના સામર્થ્ય રૂપ છે. વીર્ય શક્તિ એ સામર્થ્ય છે કે અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય. એ સામર્થ્ય, એ બળ, એ આત્મબળ, એ વીર્ય શક્તિ છે. બહુ સરસ વાત કરી છે ગુરુદેવ. કહે છે કે આવું સ્પષ્ટ વસ્તુ સ્વરૂપ હોવા છતાં લોકોને બિચારાને તત્વનો અભ્યાસ નહીં, અને અભ્યાસ કરે એ પણ ગોખણીઓ અભ્યાસ કરે, એટલે પછી ક્યાંથી ખ્યાલ આવે કે પોતાનું સ્વરૂપ કેવું છે? અહીંયા તો જુઓ ને, આચાર્ય ભગવાને જે સુડતાલીક શક્તિનું વર્ણન કરવામાં જે ક્રમ લીધો છે એ પણ કેવો અદભુત ક્રમ લીધો. આજે જ કોઈકની સાથે નાનો સ્વાધ્યાય કરતા એમને મેં વાત કરી, મેં કીધું જુઓ ને જીવત્વ શક્તિની વાત આવી ત્યારથી એક વાત કેવો નિર્ણય થઈ ગયો કે આ જીવન છે તે જીવત્વ શક્તિને કારણે છે, એ અનંત જીવન છે, અવિનાશી આત્માનું સ્વરૂપ છે, તો એ અવિનાશી પણ એ આ રીતે શક્ય છે. જો કોઈ આ દેહ આદિ જળ પ્રાણને કારણે હોત તો એ શક્ય જ ન હોત. અને એ જ રીતે કોઈ આ વિભાવ ભાવને કારણે હોત, એવા અશુદ્ધ ભાવને કારણે, એટલે અશુદ્ધ પરિણામ એવા થાય છે એને કારણે જો જીવત્વ હોત તો પણ હોઈ શકે નહીં. કેમ કે સિદ્ધ ભગવાનને જે જીવત્વ છે, અનંત જીવત્વ છે, એમાં ન તો એવા ભાવ છે એટલે કે અશુદ્ધ ભાવ પ્રાણ પણ એમાં નથી અને જળ પ્રાણ પણ નથી, છતાં એ કેવું સિદ્ધ ભગવાનનું જીવન છે. અને આ જીવન તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસનું કોઈક કારણ હોવું જોઈએ. તો આપણને આ જીવત્વ શક્તિની વાત સાંભળવા મળી હતી ત્યારથી શાંતિ થઈ ગઈ કે એ જીવત્વ શક્તિને કારણે જ આ અનંત જીવન છે, અને એને કોઈની બીજાની અપેક્ષા નથી, જરૂર નથી, એને શરીરની પણ જરૂર નથી, એને શુભાશુભ ભાવની પણ જરૂર નથી, એને કર્મની પણ જરૂર નથી, કર્મના ઉદયની પણ જરૂર નથી, એવી આ જીવત્વ શક્તિ છે. એમ કરીને જીવત્વ શક્તિની વાત લીધી પછી મેં એમ કહું કે જુઓ ને, આચાર્ય ભગવાને જીવત્વ શક્તિની વાત કરી પછી પાછું બીજી શક્તિ તરીકે ચીતી શક્તિ લઈ અને એમ કહ્યું કે એ જીવત્વ શક્તિ છે એ કંઈ જડ નથી, એ તો ચેતન છે, એટલે તારું જીવન છે એ તો ચૈતન્યમય જીવન છે. જીવન છે અનંત જીવન છે અને એ પણ પાછું ચૈતન્યમય જીવન છે. પોતે ચેતન 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 ચેતનાથી ભરેલો. અને ચૈતન્ય શક્તિ શું છે તો એનો વધારે વિસ્તાર કરતા દસી શક્તિ અને જ્ઞાન શક્તિની વાત કરી. અને દસી શક્તિ એટલે દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ એવું ચેતનપણું, એવા ચેતનપણા સહિત આ જીવત્વ શક્તિ છે. ઓહો, ભગવાન આત્માની શું વાત થાય! પોતે અવિનાશી છે, અનંત જીવન છે અને એ ચૈતન્યમય જીવન છે. અને દસી શક્તિમાં તો એમ વાત કરી કે એક સમયમાં સર્વને જાણે, એક સાથે બધાને જાણે એવી એ દર્શન શક્તિ દસી શક્તિ છે. એટલે એમાં તો કેવો ભાવ ભર્યો છે કે જગતમાં બધું જ છે એનો સ્વીકાર થઈ જાય છે. જગતમાં જે કાંઈ છે બધાનો એમાં સ્વીકાર થઈ જાય છે અને બધું છે એવું દર્શન દ્વારા જાણ્યું છે. ત્યારે પછી આગળ જ્ઞાનમાં કે એક એક વસ્તુ અને એની જ્ઞાનપૂર્વક એની સૂક્ષ્મતા સહિત જાણવું એવું જ્ઞાન છે. એટલે દર્શન શક્તિ પછી જ્ઞાન શક્તિને લીધી ત્યારે એમ થયું કે આવો જાણવા વાળો હું છું, મને બધા જગત આખાના બધા જ નહીં માત્ર નો સ્વીકાર થયો, મને એનું એક સાથે જાણપણું થયું અને એને હું પાછો વિશેષતાથી સૂક્ષ્મપણે દરેકને જાણું, એવી ચૈતન્ય શક્તિ સહિત મારું અનંત જીવન છે. આવો તમે ક્યારેય વિચાર કર્યો ન હતો. અને પછી તો જ્યારે સુખ શક્તિની વાત લીધી ત્યારે તો આચાર્ય ભગવાને ગજબ કરી નાખ્યો. આચાર્ય ભગવાને એમ કહ્યું કે સુખ શક્તિ એ તો આત્માનું સ્વરૂપ છે, સુખ ગુણ છે તો સુખ ગુણનું પરિણમન છે, તો એ પરિણમન તો સુખરૂપે જ હોય ને. જીવનો જે સ્વભાવ છે, જીવનો એ સુખ એ સ્વભાવ છે, એનું જીવન અનંત છે, ચૈતન્યમય છે, એને બધાનો જગત આખાના બધા જ જ્ઞેય માત્રનો એને સ્વીકાર છે અને બધા જ્ઞેયોને એ સૂક્ષ્મતાથી જાણી શકે એવો ભગવાન આત્મા જ્ઞાયક છે. એટલું જ નહીં પણ પોતે સુખી 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 છે, સુખનો સાગર છે, એનામાં ક્યાં દુઃખનો ગુણ છે? આત્મામાં કોઈ દુઃખ ગુણ તો છે નહીં, સુખ ગુણ છે પણ દુઃખ ગુણ નથી. સુખ ગુણ છે અને સુખ ગુણનું પરિણમન છે. અને પછી એમ થાય કે આ બધા ગુણ તો છે બરાબર છે, પણ હજી કાંઈ ખૂટતું લાગતું હતું. ત્યાં તો આ વીર્ય શક્તિની વાત આવી. અરે ભાઈ, ક્યારેય વિચાર કર્યો કે આ તારા અનંત ગુણો અને અનંત ગુણોનું પરિણમન ચાલે છે તો એને બળ આપનારી એવી આ વીર્ય શક્તિ પણ તારામાં પડી છે અને આ વાત આવી એટલે તો કૃત્ય કૃત્ય થયા હોય જાણે એવું લાગે છે. કહો કેવી આચાર્ય ભગવાને વાત કરી, પછી એક ક્રમમાં હજી તો આટલી શક્તિની વાત થઈ, ત્યાં તો એમ થાય છે કે બધું જાણે પ્રાપ્ત થઈ ગયું, આવું મારું સ્વરૂપ, આવો હું કોણ છું. હજી તો બીજી શક્તિઓની વાત કરશે અને હજી તો અહીંયા તો 47 શક્તિના જ વર્ણન લીધા છે અને એમાં સુખ શક્તિની અંદર તો પાછી શ્રદ્ધા અને ચારિત્ર શક્તિ સમાય છે એ વાત પણ ગુરુદેવે સમજાવી. હવે એમ થાય કે હજી આનાથી વિશેષ બધી શક્તિઓની વાત આવશે ત્યારે તો કેવા ભાવ થશે. અને 47 શક્તિની જ વાત તો આવવાની છે પણ એવી તો અનંત શક્તિ છે કે જે શબ્દમાં નથી આવી શકતી, શબ્દમાં એને વર્ણવી ન શકાય, એક ક્ષયોક્ષમ જ્ઞાનમાં જાણી ન શકાય એવી શક્તિ આત્માની પડી છે. આ બધાનો વિચાર કરીએ છીએ ત્યારે એમ થાય છે કે હું આવા મારા સ્વરૂપને પહેલા ક્યારેય કેમ વિચાર્યું નહીં. અને સાથે ને સાથે ગુરુદેવ કેવો વિસ્તાર કરે છે કે ભાઈ એ બધું તને સહજમાં પ્રાપ્ત છે, કેમ કે એવા પરિણામ થવા માટે થઈને બળ પણ અંદરમાંથી જ મળે છે. હવે તો તારે માત્ર એટલું જ કરવાનું છે કે તારે એનું લક્ષ્ય કરવાનું છે, એવા શક્તિવાન ભગવાન આત્માનું લક્ષ્ય કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી, આપોઆપ એ બધું તને પ્રગટ થઈ જશે. બહુ સરસ વાત છે. અહીંયા કહે છે એના પછીના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કે ભગવાન તારામાં વીર્ય નામનો જે ગુણ છે તેનું રૂપ આત્માના બીજા અનંત ગુણમાં છે, તેથી અનંત આ ગુણો પોતાના વીર્યથી પોતાના સ્વરૂપની સમ્યક દર્શન આદિની રચના કરે છે પણ વિકારની રચના કરતા નથી. તારો વીર્યગુણ સ્વભાવથી જ એવો છે કે આત્મા કોઈ પરની કે વિકારની રચના કરી શકે નહીં. વીર્યગુણ કેવો છે? બળ આપે છે, અનંત કાળ સુધી અનંત પરિણામો નિર્મળ પરિણામો થવાનું એ બળ છે, છતાંય એ બળ એક પણ વિકારની રચના કરે એમ બને નહીં. કોઈ પરની કે વિકારની એ રચના કરી શકે નહીં. જો વીર્યગુણ વિકારને કે શુભ ભાવ કે શુભ ભાવને કે આ ક્રોધ માન માયા લોભના ભાવને એવા રાગાદીને કે દ્વેષ આદિને રચે તો તે સદાય પછી એમ જ કર્યા કરશે, રાગ આદિને જ રચ્યા કરશે. તો પછી આત્માની રાગ રહિત વિતરાગ મુક્ત દશા કેવી રીતે થશે? સહેજ તર્ક દ્વારા વિચાર કરીએ તો એ સમજાય એવું છે કે ના ના, વિકારની રચના કરે એવું વીર્ય હોય જ નહીં. જો વિકારની રચના કરે એવું વીર્ય હોય, સૂક્ષ્મ વિકાર પણ કરે એવું હોય તો આત્માની રાગ રહિત પૂર્ણ વિતરાગ મુક્ત દશા ઉત્પન્ન થાય જ નહીં. શુદ્ધ ભગવાનને ક્યાં રાગ છે? અહીંયા કહે છે કે તેથી પર વસ્તુમાં આ વીર્ય શક્તિ કાંઈ કરે નહીં, વિકારને રચે નહીં. એટલે આ આત્માનું બળ, આ વીર્ય શક્તિ એ પરનું કાંઈ પણ કરે નહીં, પરની રચના ના કરે, પોતાના સ્વરૂપની જ રચના કરે. વળી સ્વરૂપની સમ્યક દર્શન આદિની રચના જે થાય, સ્વરૂપની રચના એમાં તો મુખ્યતા તો એ જ રહી ને, નિર્મળ પરિણામોની જ રહી ને, કેમ કે ગુણમાં કાંઈ કરવાપણું નથી, દ્રવ્યમાં કાંઈ કરવાપણું નથી, એટલે નિર્મળ પરિણામ સમ્યક દર્શન આદિના નિર્મળ પરિણામ એની જે રચના થાય તે આ વીર્ય ગુણને કારણે થાય છે. અંદર એવા ગુણ પડ્યા છે એટલે એ પરિણમન તો ગુણનું છે પણ એને બળ, આત્મબળ એ આ વીર્ય શક્તિ છે અને એ કોઈ પરનું કાર્ય નથી, કોઈ પરનું રાગાદીનું કાર્ય નથી. એટલે સુધી કે દેવ આદિ પર વસ્તુમાં તો દેવ આદિ કે આ શુભ ભાવ એ પણ સ્વરૂપ રચના કરે એમ નથી, કે સ્વરૂપ રચનાનું કારણ હોઈ શકે નહીં. એટલે કોઈનું પણ ઓશિયાળા પણ છે જ નહીં. આત્મા પોતે પૂર્ણ છે, આત્માનું વીર્યગુણ અલૌકિક છે, એ એના અનંત કાળ સુધીના બધા પરિણામોને શક્તિ આપનારો છે. એવા પોતાના શક્તિવાન નું લક્ષ કરે તો એ બધું એને પ્રગટ જ છે. આ વાત કરી એટલે કોઈ અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે જો આત્મા પરનું કાંઈ ન કરે તો આ જગતની રચના કોણ કરે? અરે જગતની રચના આત્મા ક્યાં કરવા જાય? આ જગતના કાર્યો આત્મા ક્યાંથી કરે? ત્યાં સુધી તો આત્મા પહોંચતો નથી. આ બધું જે છે છ દ્રવ્યમય લોક છે એ તો હા કૃત્રિમ છે, એની ક્યાં કોઈએ રચના કરી છે? એ તો સ્વયં સિદ્ધ છે. આ તો સૌથી સહેલી સરળ બેઝિક વાત છે, જેને કહીએ બેઝિક એવી આ તો વાત છે. અન્ય દર્શનમાં કોઈ કે બ્રહ્માએ એની રચના કરી આવી વાત આવે એટલે લોકોને હજી અભ્યાસ નહીં ને એટલે આવા પ્રશ્ન થાય. અહીંયા પાના નંબર 43 ઉપર એક બીજો પ્રશ્ન કર્યો છે કે વીર્ય ગુણ વિકારને રચતો નથી તો પછી વિકાર થાય છે કેમ? આ અભ્યાસીનો પ્રશ્ન છે કે વાત તો સાચી છે, વીર્યગુણનું આવું સામર્થ્ય છે એ બધું તો સમજાય છે, પણ છતાંય આ હજી અમને વિકાર થયા જ કરે છે, તો એમાં ક્યાંથી એવું બળ આવી જાય છે? કઈ રીતે એ વિકાર થાય છે? અમને કેમ વિકાર થાય છે? આવો અંતરમાં જેને ગૂંટાતું હોય એને આવા પ્રશ્ન થાય, સાધક દશામાં આવા પ્રશ્ન હોય. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે અનાદિકાળથી જીવ અજ્ઞાની પર્યાય દ્રષ્ટિ છે. જો દ્રષ્ટિ ક્યાં રહે છે? સ્વરૂપની તો દ્રષ્ટિ થઈ નથી એટલે એ દ્રષ્ટિ ક્યાં હોય? પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી તો પછી જીવની દ્રષ્ટિ ક્યાં હોય? એ ક્યાં રહ્યો હોય? એની દ્રષ્ટિ ક્યાં હોય? એ બહારમાં જ હોય. બહારમાં એટલે પર્યાયમાં જ હોય. જેને જુએ છે એની એ પર્યાયને જ જુએ છે ને. એ દ્રવ્યને, પોતાના સ્વદ્રવ્યને તો જોતો નથી, ધ્રુવની દ્રષ્ટિ કરતો નથી, એટલે પરનું લક્ષ કરીને રહ્યો છે. તો પરમાં જે એને દેખાય છે એ તો જગતના પદાર્થોની પર્યાય દેખાય છે. અજ્ઞાની દ્રષ્ટિ તો પર્યાય દ્રષ્ટિ છે અને તે પર્યાય બુદ્ધિથી જ વિકારને ઉત્પન્ન કરે છે. પર્યાય બુદ્ધિમાં જ વિકારની રચના છે. પોતે જ્યાં સુધી પરમા અને પર્યાયમાં અટક્યો છે ત્યાં સુધી વિકારની રચના થાય છે, બાકી સ્વભાવમાં વિકાર નથી. પોતે વિકારમાં અટક્યો છે, પોતે વિકારમાં અટક્યો છે એટલે વિકારની રચના થાય છે. પોતે પર્યાયમાં અટક્યો છે, પોતે પરનું લક્ષ કરી અને રહ્યો છે એટલે એવા ભાવની રચના થાય છે. જો પોતે ત્યાં અટકતો નથી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે તો પછી એવા વિકાર ઉત્પન્ન થતા જ નથી. વિકાર ઉત્પન્ન કેમ થાય છે? પરનું લક્ષ કરે છે અને એમાં એ જોડાય છે, માટે તો વિકાર થાય છે. અને એ વિકાર થાય છે એ વખતે પોતાનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય એ સમયે શક્તિરૂપે અંદરમાં પડ્યું છે, પણ એની વ્યક્તતા ક્યાંથી થાય? પોતે બહારમાં બહારનું પરનું લક્ષ કરીને રહ્યો હોય ત્યાં પછી પોતાનું એ સામર્થ્ય જે છે એને ખ્યાલમાં નથી આવતું, શક્તિરૂપે પડ્યું છે પણ એની પ્રગટતાનો અવકાશ જ ક્યાં રહ્યો? પછી પોતે જ બહારમાં ઉભો છે તો પછી અંદરની તો ક્યાં વાત આવે? એવી વાત અહીંયા સમજાવે છે કે ભાઈ બાકી સ્વભાવની અંદર કાંઈ વિકાર નથી. અને સ્વભાવ દ્રષ્ટિમાં એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં વિકારની જો રચના થતી હોત, વિકારની રચના થતી હોત તો કોઈ જીવને પોતાનું સ્વરૂપ અનુભવમાં જ ના આવત. એટલે સ્વભાવ દ્રષ્ટિમાં વિકારની રચના થાય જ નહીં, કોઈ સંજોગોમાં એ શક્ય નથી. સ્વભાવની દ્રષ્ટિમાં વિકારની રચના થતી નથી. આત્માની વીર્ય શક્તિ સ્વભાવ દ્રષ્ટિ થતાં સ્વરૂપની નિર્મળ નિર્મળ પર્યાયની જ રચના કરે છે. માટે એ જીવ પર્યાય બુદ્ધિનો ત્યાગ કરી સ્વભાવની દ્રષ્ટિ કર. ગુરુદેવ પ્રણા કરીને કહે છે, કરી ભાઈ તારા સ્વભાવ વીર્યમાં ચૈતન્યની જેટલી શક્તિઓ છે તે બધાનું રૂપ છે. તારા સ્વભાવ વીર્યમાં ચૈતન્યની જેટલી શક્તિઓ છે તે બધાનું રૂપ છે. દ્રષ્ટિમાં જ્યાં શુદ્ધ અંતર તત્વનો સ્વીકાર થયો ત્યાં પર્યાયમાં અનંત ગુણોની નિર્મળ પર્યાયનું કાર્ય પ્રગટ થાય છે અને આ નિર્મળ પર્યાય તે મોક્ષ માર્ગ છે. પર્યાય બુદ્ધિ તે સંસાર માર્ગ છે અને આ સ્વભાવની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ તે મોક્ષ માર્ગ છે. આ વીર્ય શક્તિ વિશે પંડિત દીપચંદજી કાસલીવાલે પણ ચિદવિલાસ એમનો જે ગ્રંથ છે એની અંદર ઘણું વર્ણન કર્યું છે. ગુરુદેવ કહે છે કે એમણે ઘણું વર્ણન કર્યું છે, બહુ વર્ણન કર્યું છે. દ્રવ્ય વીર્ય, ગુણ વીર્ય, પર્યાય વીર્ય, ક્ષેત્ર વીર્ય, કાળ વીર્ય, તપ વીર્ય, ભાવ વીર્ય, એ પ્રમાણે અનેક રીતે એનો વિસ્તાર કર્યો છે. એ બધી વિશેષ વાત એમાં છે. દ્રવ્ય દ્રવ્યથી શક્તિવાન છે, દ્રવ્ય દ્રવ્યથી શક્તિવાન છે, પર્યાય પર્યાયથી શક્તિવાન છે ઇત્યાદિ. દ્રવ્યનું એટલે આત્માનું જે અસંખ્ય પ્રદેશ ક્ષેત્ર છે તે ક્ષેત્ર વીર્ય છે. ક્ષેત્ર વીર્ય કહ્યું ને, ક્ષેત્ર આ રીતે કહ્યું છે એને પણ ક્ષેત્ર વીર્ય કહ્યું. એ બધી શક્તિ રૂપ છે એમ ત્યાં લીધું છે. આ ક્ષેત્ર વીર્ય પોતાનું રહ્યું છે. આપણે પેલા નરકના દુઃખનું ક્ષેત્ર અને સ્વર્ગ છે તે, નરક છે તે દુઃખનું ક્ષેત્ર અને સ્વર્ગ છે તે સંસાર સુખનું ક્ષેત્ર, એ તો સંયોગ ક્ષેત્રની વાત છે. પણ અહીંયા જે આત્માના વીર્યની વાત જે છે એમાં એક ક્ષેત્ર વીર્યની વાત કરી છે. તો એ રીતે એક અસંખ્યાત પ્રદેશ છે ને, અસંખ્ય પ્રદેશની અંદર અનંત ગુણ છે અને એવું જે હોવું એવું એમાં અનંત ગુણ પાછું પરિણમન, તો એ વીર્ય એ ક્ષેત્ર વીર્ય છે. એ વાત ચિદવિલાસમાં લીધી છે. એના પછીના પેરેગ્રાફમાં પાંચમી લીટીમાં કહે છે કે પોતાના ચૈત્યના સ્વભાવમાં એકાગ્ર થઈ સ્થિત થવું તે આત્મવીર્ય છે. પોતાના ચૈત્યના સ્વભાવમાં એકાગ્ર થઈ સ્થિત થવું તે આત્મવીર્ય છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાનું કામ કરે તે પોતાનું વીર્ય છે, પોતાનું બળ છે, પોતાની શક્તિ છે. એ બહારથી આવતી નથી અને એમાં એને કોઈની અપેક્ષા નથી. પુણ્યપાપમાં સ્થિત થાય એવું આત્મવીર્ય નથી. પુણ્યપાપના ભાવ કરે એવું આત્મવીર્ય નથી. એવા પરિણામ થાય એવું આત્મવીર્ય નથી. પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં, કાળ અને ભાવમાં રહીને પોતાના નિર્મળ પરિણામ કરે છે એવું પોતાનું વીર્ય છે, એ આત્મબળ છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, સરસ વાત અહીંયા લીધી છે કે સ્તવનમાં આવે છે ને કે પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સૌનું દેખતા હો લાલ. હે પરમાત્મા, આપ ત્રણ કાળ ત્રણ લોક દેખો છો. હે પરમાત્મા, આપ ત્રણ કાળ ત્રણ લોક દેખું છું, આપ સર્વજ્ઞ છું. તેમાં આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્ર ધામ પ્રભુ છે એમ આપ જાણો છો. જીનેશ્વર ભગવાનની વાણીમાં આ પરમ સત્ય આવ્યું છે. જીનેશ્વર ભગવાન તો જાણે છે કે આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્ર છે, સિદ્ધ સમાન છે, અને એ વાત એમની ઓમકાર ધ્વનિમાં પણ આવી છે. ત્યાં કહે છે કે આત્મા નિજ સત્તાએ શુદ્ધ પવિત્ર ધામ પ્રભુ છે એમ હે પરમાત્મા આપ જાણો છો. અનાદિ અનંત અકારણ શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ જીવ વસ્તુ છે. અનાદિ અનંત અવિનાશી છે, અકારણ શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ જીવ વસ્તુ છે એમ આપે કેવળ જ્ઞાનમાં જોયું છે. સર્વજ્ઞ પરમાત્માએ જોયેલા આવા આત્માને, નિજ શુદ્ધ અંતર તત્વને અંતર્મુખ થઈ દેખે છે તેને સમ્યક દર્શન આવી ધર્મ પ્રગટ થાય છે. આનું નામ આત્મવીર્ય નિષ્પૂર્ણા છે. જેને એવા નિર્મળ પરિણામ થાય છે એને આત્મવીર્ય સ્ફુર્યું છે. બાકી જે પુણ્યભાવમાં સ્થિત રહે છે તેનું આત્મવીર્ય સ્વરૂપની રચના પ્રતિ જાગૃત થતું નથી. તેને સંસાર અર્થાંત દુઃખ જ પડે છે, કેમ કે પુણ્યભાવ છે એ વર્તમાન દુઃખરૂપ છે અને એના જે ફળ પાકે છે એ દુઃખરૂપ છે. સમયસારની ગાથા 74માં આવે છે કે આશ્રવો દુઃખા દુઃખ ફલ પી કરીને જે લીધું છે એની યાદ કરી છે કે આશ્રવો દુઃખરૂપ અને દુઃખ ફળ રૂપ છે. આશ્રવો દુઃખરૂપ એટલે આશ્રવ થાય છે ત્યારે દુઃખ થાય છે. એ વખતે આત્મપ્રદેશોનું કંપન થાય છે એટલે આકૃતા છે એટલે એ વખતે પણ દુઃખ છે. અને એના ફળ સ્વરૂપે પણ જે સંયોગો પ્રાપ્ત થાય છે એ દુઃખરૂપ જ છે. એને એ ભલે પુણ્યના ઉદયને એમ માને સુખરૂપ માને પણ એ વાસ્તવમાં સુખ નથી, એક સુખનો આભાસ છે. કેમ કે સંયોગમાં સુખ હોય નહીં, સુખ તો આત્મામાં હોય. કોઈ પણ સંયોગ છે એ સંયોગ શાશ્વત નથી, કાયમ રહેતો નથી. અને એ સંયોગમાં તો જીવે કલ્પના કરી છે કે આ મને સુખરૂપ છે માટે એને સુખનો આભાસ થાય છે. એ જ સંયોગ વિશે બીજો જીવ એમ કલ્પના કરે કે ના એ મને દુઃખરૂપ છે તો એને એ જ સંયોગ દુઃખરૂપ પણ લાગે છે. એકના એક સંયોગને વિશે સુખ અને દુઃખની કલ્પના જીવો પોતપોતાની રીતે કરે છે અને સુખી દુઃખી થાય છે એટલે કે એવા આભાસ થાય છે. વાસ્તવમાં સુખ તો આત્મામાંથી જ પ્રગટ થાય છે. એટલે આશ્રવ છે અને આશ્રવને કારણે બંધ પડે, કર્મ બંધ પડે અને પછી કર્મના ઉદય આવે એ બધું દુઃખરૂપ જ છે. આથી જ વિવેકી પુરુષો પુણ્યભાવથી પણ વિરક્ત થઈ નિજ આત્મવીર્યને સ્વરૂપની રચના પ્રતિ જાગૃત કરે છે. આનું નામ પુરુષાર્થ છે. આ જ માર્ગ છે. તો આ રીતે છઠ્ઠી વીર્ય શક્તિ અહીં પૂરી થઈ. હવે એના પછી પ્રભુત્વ શક્તિ છે. પ્રભુત્વ શક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેનો પ્રતાપ અખંડિત છે અર્થાંત કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાતંત્ર્યથી શોભાયમાન પણ જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. જેનો પ્રતાપ અખંડિત છે, અખંડિત છે એટલે કોઈથી એ ખંડિત કરી શકાતો નથી. શું? એનો પ્રતાપ. એનો પ્રતાપ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વાધીનતાથી, એવા સ્વાતંત્ર્યથી શોભાયમાન જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ. ગુરુદેવ એનો વિસ્તાર કરતા પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 44 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, જેનો પ્રતાપ અખંડિત છે. કોનો? કે આત્મદ્રવ્યમાં એક પ્રભુત્વ નામની શક્તિ છે તેનો પ્રતાપ અખંડિત છે, અબાધિત છે. પ્રભુત્વ શક્તિ કહો કે ઈશ્વર શક્તિ કહો કે પરમેશ્વર શક્તિ કહો, બધું એક જ છે. તે પોતાના પ્રભુપદ પરમાત્મા પદને ભૂલી ગયો છે. જીવ અત્યારે સંસાર અવસ્થામાં પોતાના પરમાત્મા પદને ભૂલી ગયો છે એટલે એને ભાન નથી કે પોતાનું સામર્થ્ય કેવું છે. અને એ સામર્થ્ય પ્રતાપવંત છે, એ સામર્થ્ય ખંડિત થતું નથી એવી એની પ્રભુતા છે. એવું એનું પ્રભુપદ છે એટલે પોતાના પ્રભુપદ પરમાત્મા પદને એ ભૂલી ગયો છે. ગુરુદેવ તો એટલે સુધી આગળ વાત કરે છે અહીંયા કે ભાઈ આ તું જેનું સ્મરણ કરે છે તે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એ સાચા પરમેશ્વર છે. અનંત ઉપકાર છે એમનો. એમણે આપણને આ જ્ઞાન આપ્યું છે અને એમના દ્વારા આપણે એમના જેવા થઈએ એમ આપણને છે એટલે એમનો તો અનંત ઉપકાર છે. એમની તો અનંત કરુણા છે, પણ એ પર છે, તારાથી જુદા છે, અને તેમના સ્મરણ આદિથી તેમનું સ્મરણ કરવું, તેમને નમસ્કાર કરવા, તેમની ભક્તિ કરવી, કે એ બધું જે કરવામાં આવે એથી શુભભાવ થાય, એ શુભભાવ થાય છે અને પુણ્યનો બંધ પડે, પણ એથી મુક્તિ તો પ્રાપ્ત થતી નથી. એ ગુરુદેવ કહે છે કે એવા એ સાચા પરમેશ્વર છે, પણ તે પર હોવાથી તેમના સ્મરણ આદિ વડે રાગ જ ઉત્પન્ન થાય છે. પણ જો કોઈ તેમને જોઈને પોતાના ચૈતન્ય પરમેશ્વરને યાદ કરી લે છે, તેમને જોઈને એટલે તેમના સ્વરૂપને સમજીને, આ વિતરાગ પરમેશ્વર જિનેશ્વર ભગવાન એમના દર્શન કરીને, એમના સ્વરૂપને સમજીને, એમને જાણીને, એમના સ્વરૂપને જાણીને, અને પછી એ જ રીતે પોતે એમણે જે દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આપ્યો છે એને એ જ રીતે ગ્રહણ કરીને, આત્મસાત કરીને, પોતાના ચૈતન્ય પરમેશ્વરને એ યાદ કરીને, પોતાના પર ચૈતન્ય ભગવાન આત્માનું લક્ષ કરે, તો તેને ભવના અભાવના બીજ રૂપ સમ્યક દર્શન આદિ પ્રગટ થાય. જેણે પોતાના પ્રભુને, ચૈતન્ય મહાપ્રભુને અંતરમાં દીઠા, તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટ થાય છે, આવી પ્રભુતા છે. સમયસારની ગાથા 38માં કહ્યું છે, જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે, તે ન્યાયે પોતાના પરમેશ્વર સર્વ સામર્થના કરનાર આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને, તેમાં તન્મય થઈને જે સમ્યક પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું, કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. સર્વથી જુદો એટલી વાત નથી, પણ પોતાના સ્વરૂપને અનુભવતો અને એમાંથી આવતા અતિન્દ્રિય આનંદને વેદતો એવો આ હું પ્રતાપવંત રહ્યો. ખાલી બધાથી પોતે જુદો છે એટલી એમથી વાત નથી ભાઈ. જુદો છે એ તો ઠીક છે, જુદો છે, પણ પોતે જેને અનુભવે છે એમાં અતિન્દ્રિય આનંદનું વેદન છે અને અનંત ગુણોનું એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે, એવું પોતાનું સ્વરૂપ એને એ અનુભવે છે, એટલે એને અનુભવતો એવો પોતે પ્રતાપવંત રહ્યો છે. કોઈ નાની વાત નથી. રાજા પોતે યુદ્ધ કરવા જાય અને પછી સામે યુદ્ધ કર્યા વિના જ સામેનો રાજા એને શરણે આવી જાય અને એને જોઈને આગળ વધતા પછી એક પછી બધા જ રાજાઓ એને શરણે આવી જાય, ત્યારે આ જે રાજા છે તે સમ્રાટ કહેવાય. અને એવો સમ્રાટ જ્યારે પાછો ફરતો હોય ત્યારે એ કેવો પ્રતાપવંત લાગે. બધું જીતી લીધું છે અને બધા એને શરણે આવી ગયા છે અને બધું પોતાની સત્તામાં છે, પોતે સર્વનો સ્વામી છે, એવા એ ભાવ સાથે એ જ્યારે આવે તો એનો પ્રતાપ કેવો લાગે. અહીંયા કહે છે કે પોતે એવો પ્રતાપવંત છે, જ્યારે અનંત ગુણોના પરિણામ પોતાનું લક્ષ કરતા એને અનુભવમાં આવે છે, ત્યારે એ પોતે એ પોતાના સ્વરૂપને અનુભવતો આપ હું પ્રતાપવંત રહ્યો. આગળ કહે છે કે પોતાની પ્રભુતાનું ભાન થયું, અર્થાંત પોતે જ પોતાનો પરમેશ્વર છે એમ જાણ્યું તો મોહનો નાશ થઈને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન નિજ ચૈતન્ય પરમેશ્વરના જ્ઞાન સિદ્ધાંત અને આચરણ ઉદય પામ્યા. આનું નામ ધર્મ ને આ મોક્ષ માં પોતાની પ્રભુતાનું ભાન થયું. પોતાની પ્રભુતાનું ભાન થયું એટલે પોતે જ પોતાનો પરમેશ્વર છે એમ જાણી, પોતે અનંત ગુણનો સ્વામી છે, પોતે જ અનંત ગુણ સહિત મહિમાવંત એક ચૈતન્ય વસ્તુ છે એમ પોતાના પરમેશ્વર સ્વભાવને જ્યારે જાણ્યો, એવો અનુભવ થયો, એટલે પછી મોહનો નાશ થયો. મોહનો નાશ થતા અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન બીજ ચૈતન્ય પરમેશ્વરના જ્ઞાન પ્રધાન અને આચરણ ઉદય પામ્યા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક પ્રધાન અને સમ્યક આચરણ, સમ્યક ચારિત્ર થી ઉદય પામ્યા. અને આમ જે પરિણામ થયા એનું નામ ધર્મ. એ મોક્ષ માર્ગની શરૂઆત, એ ચોથા ગુણસ્થાનની દશા છે. આગળ અહીંયા કહે છે કે ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અનંત ગુણ રત્નોથી ભરેલો ચૈતન્ય રત્નાકર છે. તેમાં જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણો છે, તેમ પ્રભુત્વ નામનો એક ગુણ છે. આ પ્રભુત્વ ગુણ બીજા અનંત ગુણમાં વ્યાપક છે. જ્ઞાનમાં પ્રભુત્વ, દર્શનમાં પ્રભુત્વ, આનંદમાં પ્રભુત્વ, વીર્યમાં પ્રભુત્વ, અસ્તિત્વમાં પ્રભુત્વ, કર્તા, કર્મ, કરણ આદિ ષટકારક શક્તિઓમાં પણ પ્રભુત્વ, એમ અનંત ગુણમાં પ્રભુત્વ વ્યાપક છે. દેવે સમજાવ્યું ને કે એક ગુણનું રૂપ બીજા ગુણમાં છે. આ પ્રભુત્વ શક્તિ દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે અને અખંડ પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ થતા પર્યાયમાં પણ વ્યાપક થાય છે. જેમ બીજી શક્તિ વિશે કહ્યું એ જ રીતે અહીંયા આ પ્રભુત્વ શક્તિ વિશે પણ કહે છે કે ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરતા એ પ્રભુત્વ શક્તિ નિર્મળ પરિણામમાં પણ વ્યાપક થાય છે. દ્રવ્યને ગુણમાં તો છે જ, પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ કરે અને પોતાના સ્વરૂપને અનુભવે છે તો એ વખતે અનંત શક્તિઓ અંદર ઉછળે છે, એટલે કે અનંત નિર્મળ પરિણામો થાય છે. તો આ પ્રભુત્વ શક્તિ એ પણ એમાં ઉછળે છે, એની પર્યાય થાય છે, એમ એ પર્યાયમાં વ્યાપક થાય છે. આ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ત્રણેયમાં પ્રભુત્વ શક્તિ વ્યાપે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય અખંડ પ્રતાપથી સ્વાધીન શોભી ઉઠે છે. એના પ્રતાપને તોડી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. એના પ્રતાપને તોડી શકે એવી કોઈ ચીજ જગતમાં નથી. ગાથા 38ની ટીકામાં આવ્યું ને કે આમ સર્વથી જુદા એક સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો, એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે મારી બહાર અનેક પ્રકારની સ્વરૂપની સમતા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે, તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણે વાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખેડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રકટ થયો છે. આ 38ની ગાથા અને ટીકામાં આવું આવ્યું. ગુરુદેવ કહે છે કે આ કેવો ભાવ છે? આ અપ્રતિહત ભાવ, અપ્રતિહત શ્રદ્ધાન, અપ્રતિહત શ્રદ્ધાન. અપ્રતિહત ભાવ એટલે પાછા ન પડવા વાળો ભાવ. अप्रतिहत श्रद्धान, अप्रतिहत श्रद्धान, अप्रतिहत भाव पोते पाछो न पड़े एवो भाव, એટલે એમાં તો પ્રભુત્વ શક્તિ ઉછળી રહી છે, પ્રતાપવંત છે. અપ્રતિહત ભાવ, અપ્રતિહત વીર્ય, અંતરમાં પ્રભુતા પ્રગટ થઈ પછી એના પ્રતાપને કોણ તોડી શકે, કોણ હણી શકે? એક વખત આવી પ્રભુતા પ્રગટ થાય પછી એના પ્રતાપને કોઈ તોડી ન શકે, એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે કે 38મી ગાથામાં જે વાત કરી એમાં અપ્રતિહત શ્રદ્ધાન પ્રગટ થાય છે અને એવો પ્રતાપવંત હું છું એમ આ પ્રભુત્વ શક્તિ અનુભવમાં આવે છે. પોતામાં પરમેશ્વરના ભેટા થાય એ દશાની શું વાત કરવી, એ પ્રતાપવંત દશા છે, એ તો મહાપરાક્રમની દશા છે. જગતને આખાને જીતવા કરતાંય એમાં મોટો પ્રતાપ રહ્યો છે. જગત આખાને જો કોઈ જીતી લે અને એવો જે પ્રતાપી છે તો એના કરતાં આ સમ્યક દર્શનના જે પરિણામ થાય છે અને પોતાના સ્વરૂપનો જે અનુભવ થાય છે એ મહાપ્રતાપવંત દશા છે, એ જ પ્રભુત્વ શક્તિ છે. એવી પ્રભુત્વ શક્તિ સર્વગુણોમાં એનું રૂપ રહ્યું છે અને એવી પ્રભુત્વ શક્તિનું એણે લક્ષ નથી કર્યું એટલે એને ખ્યાલ નથી આવતો કે પોતે કોણ છે, પોતાનું સામર્થ્ય ખ્યાલ નથી આવતું, પોતે નકામાનો પામર થઈને બેસી રહ્યો છે, પોતે પોતાનો પરમેશ્વર પ્રભુ છે પણ એને કાંઈ ખ્યાલ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ બધું બરાબર, પોતે પોતાનો પરમેશ્વર, પોતાની આવી દિશા થાય અને પોતે બહુ પ્રતાપવંત, આ વાત તો બરાબર, પણ આ આકરા કર્મ ઉદયમાં આવે અને આત્માને લૂંટી જાય શું કરવું? આ આકરા કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય ને? ગુરુદેવ કહે છે કે આકરા કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય એ વાત બરાબર નથી. એ કર્મ તારું કાંઈ બગાડી નાખે, તારા પ્રભુત્વને હણી લે, તારા સામર્થ્યને તોડી નાખે, તારી શક્તિને ખતમ કરી નાખે, એવું કાંઈ કર્મની અંદર છે જ નહીં. અને કર્મના સ્થિતિબંધનો તો વિચાર કરો પ્રભુ, કોઈ પણ કર્મ છે એને સ્થિતિબંધ છે કે નહીં? એની સ્થિતિ પૂરી થતાં એ આપોઆપ ખરી જવાનું છે, એ આપોઆપ ખરી જાય છે. એટલે કર્મ એ તો ભગવાન આત્માની સામે કાંઈ ચીજ નથી. પૂર્વે એવા ભાવ કર્યા એટલે એવા બંધ પડ્યા, વાત બરાબર છે, પણ એથી શું? એથી ભગવાન આત્માને ક્યાંય ઊની આંચ આવી નથી. કહે છે ગુરુદેવ કે ભાઈ, આકરા કર્મ ઉદયમાં આવે તો આત્માને લૂંટી જાય એ વાત બરાબર નથી. કેટલાક લોકો કહે છે કે કર્મ જીવને હેરાન કરે છે, કર્મ મેરી છે અને એને લૂંટી લે છે, પણ તેમની એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે, એ મિથ્યા છે. કેમ કે કર્મ તો જળ અને પર છે. કર્મ છે એ જળ છે અને પર છે. જળ કર્મ છે તે આ ચેતન ભગવાન આત્માનું કાંઈ કરે નહીં અને કોઈ કોઈનું કાંઈ કરી શકે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એટલે એ જળ કર્મ એ આત્માથી જુદા છે. એ પર છે તો એ પર દ્રવ્ય તો જીવના દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શી સુદ્ધા શકતા નથી. એ પરદ્રવ્ય તો જીવના દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શ સુદ્ધા કરતા નથી, તો પછી તે જીવને હેરાન કરે અને લૂંટી લે એ વાત ક્યાં રહે છે? ભાઈ, આ તારી ઊંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે છે. તારી આ ઊંધી માન્યતાનું શલ્ય, તારી ઊંધી માન્યતા કે કર્મ હેરાન કરે છે, કર્મને કારણે તમે કાંઈ ધર્મ કરી શકતા નથી, કર્મને કારણે અમારી આવી દશા છે, એ તારી ઊંધી માન્યતા, એ ઊંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે. કેમ કે કર્મના ઉદયો આવે તે વખતે પણ જ્ઞાની પુરુષોને ક્યાં એનું કાંઈ લક્ષ થાય છે? એ તો પરિપ્ત જ રહે છે. કર્મના ઉદય આવે, આવે તો આવે, એને જુએ છે. કર્મના ઉદયો આવ્યા છે અને જ્ઞાની પુરુષો તો જુએ છે, એની સાથે જોડાઈ જતા નથી. તું નકામાનો કર્મના ઉદય સાથે જોડાઈ જાય છે. અને કેટલીક વખત તો મોટે ભાગે તો એવું થાય છે કે કર્મના ઉદય તો હજી આવ્યા નથી અને તું પહેલેથી એની ચિંતા કરી 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 અને દુઃખી થઈ જાય. આમ થશે તો તેમ થશે તો, અરે ભાઈ જેવા કર્મ કર્યા છે તો એવા ઉદય આવશે તો આવશે જ, આવશે તો એ મને શું કરવાના છે? હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, જીવત્વ શક્તિને કારણે મારું જીવન છે. એવા મારા જીવનને એ હરી લે, હું તો કાંઈ બનવાનું નથી. હું ચેતન છું તો મને કાંઈ એ અચેતન કરી દેવાના નથી. મારામાં સુખગુણ પડ્યો છે તો એ સુખગુણનો એ કાંઈ નાશ કરી દેવાના નથી. મારા એક ગુણનો એ નાશ નથી કરી શકતા તો એ કર્મ મારું શું બગાડી નાખવાના છે? ઠીક છે, પૂર્વે એવા ભાવ કર્યા, એવા કર્મ બંધાયા, એ કર્મ ઉદયમાં આવે છે તો આવે છે. હવે હું ભગવાન આત્મા જાગૃત થયો છું, મને મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવ્યો છે અને મારું લક્ષ્ય હવે મારા આત્મા તરફ રહે છે, તો હું હવે એ કર્મના ઉદયથી કોઈ રીતે રંજિત નહીં થઉં, કોઈ રીતે એની સાથે જોડાઈશ નહીં. આવો જાગૃતિનો ભાવ જે રાખે છે એને કર્મ કાંઈ કરતા નથી. એ જીવ તો સમ્યક દર્શન પ્રગટ કરીને જ જાય છે. ભલે ને જેવા કર્મ હોય તેવા કર્મ ઉદયમાં આવે અને ગમે તે એવા સંયોગો પણ આવે, કર્મને કારણે એવી દશા પણ થાય, શરીરમાં પણ એના વિભાગ આવે, ગમે તે હોય, સંયોગો તરીકે એવા વિભાગ આવ્યા હોય, બધું થાય, એ છતાંય એ મારા આત્મ સ્વરૂપને કાંઈ મણી શકતા નથી, મારા વીર્યમાં કાંઈ ફેર કરી શકતા નથી, મારા અનંત ગુણ કાંઈ બગાડી શકતા નથી. આવો ભાવ રાખવાથી એ કર્મ કાંઈ નડતા નથી. થોડીક ધીરજ અને જાગૃતિની જરૂર છે ભાઈ. પણ આપણે જ ઊંધી માન્યતા લઈને બેસી ગયા હોઈએ તો પછી એ શલ્ય આપણને હેરાન કરે કે ના કરે? હેરાન જાતે થઈએ છીએ. કહે છે કે ભાઈ તારી ઊંધી માન્યતાનું શલ્ય જ તને હેરાન કરે છે, એ ઊંધી માન્યતાને તું છોડ. એ ઊંધી માન્યતા કે કર્મ તને કાંઈક કરે છે એ માન્યતાને તું છોડ. કર્મ તને કાંઈ કરતા નથી ભાઈ. ભગવાન આત્માનો પ્રતાપ અખંડિત છે. એવો અખંડિત પ્રતાપ છે કે કોઈથી એ ખંડિત થાય નહીં, કોઈથી એ બાધિત થાય નહીં. એવો એ અબાધિત છે તેની તને ખબર નથી. એ અખંડિત છે કેમ કે એ સ્વાધીન છે. એ પ્રતાપ સ્વને આધીન છે. એવા સ્વને આધીન પ્રતાપને કોઈએ કર્યો નથી, કોઈને કારણે નથી, એટલે એવો પ્રતાપ તારો અખંડિત થતો નથી. એનો અર્થ કે તારી સર્વશક્તિઓ સહિત તારું એવું નિર્મળ પરિણમન થાય છે તો થાય છે. ફક્ત એક જ પુરુષાર્થ તારે કરવાનો છે કે એનું લક્ષ્ય કરીને, એવા પોતાના સામર્થ્યવાન ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. અહીંયા પારા નંબર 45 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પ્રભુત્વ શક્તિમાં ચાર બાબતો બતાવી છે. પ્રભુત્વ શક્તિમાં ચાર વાત આવે છે. એક તો આવે છે પ્રતાપ. પ્રતાપ એટલે જયવંત તેજ. જયવંતથી અખંડિતતા, કોઈ દ્વારા ખંડિત ન થવું, અખંડિત સ્વાતંત્ર અર્થાત સ્વાધીન પણ, કોઈને આધીન નહીં, સ્વાતંત્ર સ્વાધીન પણ. અને ચોથું છે શોભા, શોભાયમાન પણ. એવા પ્રતાપની અખંડિતતા એ એના સ્વાધીનપણાને કારણે છે અને એ જ શોભાયમાન છે. આ પ્રમાણે ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ સ્વાધીનપણે પોતાના અખંડિત પ્રતાપ વડે નિત્ય શોભાયમાન છે, તે તેનું પ્રભુત્વ છે, એ એની પ્રભુતા છે. આગળ કહે છે અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન ભગવાન આત્મા પોતે જ જન્મ મરણના રોગને હરી લે એવો પ્રભુ છે. તારું આત્મદ્રવ્ય અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન. તારું આત્મદ્રવ્ય અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન. તારા ગુણ પણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન. અને તારા નિર્મળ પરિણામ સ્વ આશ્રય પ્રગટ થયેલ તારા નિર્મળ પરિણામ તારી પર્યાય જે પણ અખંડિત પ્રતાપથી સ્વાધીન શોભાયમાન છે. દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય ત્રણેયમાં એક પ્રભુત્વ ગુણ વ્યાપ્યો છે તેવી પ્રભુતા વ્યાપી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિર્મળ પર્યાય પ્રગટ થઈ તેમાં પ્રભુતા વ્યાપક છે. તેની પ્રભુતાને કોઈ આકરા ઉપસર્ગ અને પરિસર કે આકરો કર્મનો ઉદય એ ખંડિત કરી શકે નહીં એવું તેનું સ્વરૂપ છે. તારા દ્રવ્ય ગુણ પર્યાયની પ્રભુતામાં અશુદ્ધતાનો અભાવ છે, કેમ કે અશુદ્ધતા તો બહાર છે, શુદ્ધતા તો બહારમાં જ રહી છે. એ બહારમાં રહેલી અશુદ્ધતા તારી પ્રભુતાને કોઈ રીતે મલિન કરતી નથી, ઉલટું પ્રગટ થયેલી પ્રભુતા વૃદ્ધિગત થઈ અશુદ્ધતાના એટલે રાગના ખંડ ખંડ કરી દે એવો તેનો સ્વભાવ છે. બહુ સરસ શું કહ્યું કે ઉલટું પ્રગટ થયેલી પ્રભુતા વૃદ્ધિગત થઈ અશુદ્ધતાના એટલે રાગના ખંડ ખંડ કરી દે એવો તેનો સ્વભાવ છે એટલે પ્રભુતાનો સ્વભાવ છે. ભાઈ પ્રભુતા પ્રગટ થાય ક્યારે? એવી પ્રભુતા ક્યારે પ્રગટ થાય? ધ્રુવનું લક્ષ કરતા નિર્વિકલ ધ્યાનમાં એવા અનંત ગુણોના એક રૂપ પરિણામ પ્રગટ થાય છે અને અતિન્દ્રિય આનંદનું વેદન છે એમાં પ્રભુતા પ્રગટ થાય છે. આ વાત થઈ એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે હા, પણ એ અશુદ્ધતા નામ વ્યવહાર રત્નત્રયનો રાગ પ્રભુતાનું સાધન તો છે ને, કે આ પ્રભુતા પ્રગટ થાય તો એમાં આ શુભભાવ એ સાધન તો છે ને? એ કહે છે કે ના, એમ નથી. કેમ કે કોઈ પણ રાગ છે શુભભાવ છે તે પામરતા છે. શુભભાવ છે રાગ છે તે પામરતા છે. શુભ હોય કે અશુભ હોય એ બધું પામરતા છે. અહીંયા તો શુભની વાત લઈ, અશુભની તો વાત હોય નહીં. એટલે કે રાગ છે તે પામરતા છે, રાગ છે તે પામરતા છે. રાગ કોઈ આત્માનો ગુણ નથી, ગુણને કારણે થતો નથી. અને પામરતા જે પામરતા છે એ પામરતા પ્રભુતાનું સાધન કેવી રીતે થાય? જે બંધનું કારણ હો એ મુક્તિનું કારણ ન થાય એ વાત આપણે જેમ લઈએ છીએ એ જ રીતે અહીંયા કહે છે કે જે પામરતા છે તે પ્રભુતાનું સાધન કેવી રીતે થાય? એમ બની શકે એને સાધન કહીએ એ તો ઉપચાર માત્ર છે. ત્રિકાળી દ્રવ્યમાં અને શ્રદ્ધા જ્ઞાન આનંદ આદિ ગુણોમાં તો પ્રભુતા ત્રિકાળ ભરી જ છે અને તેની વર્તમાન દશા તો ત્રિકાળીની સન્મુખ દ્રષ્ટિ કરી તેમાં રમણતા કરતા પ્રગટ થાય છે. કાંઈ વ્યવહાર રત્નત્રયના રાગથી એ પ્રગટ થાય છે એમ નથી, શુભ ભાવથી એ પ્રગટ થાય પ્રભુતા એમ નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આલંબન વડે જ અખંડ પ્રતાપથી શોભિત પ્રભુતા પ્રગટ થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ. Thank you.